त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादा शिशिरोरुबा सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमुरवे लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणाना मीशपारं नयाति त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। आत्मसंयम योगनी चर्चा विचारणा ने आगळ वधारता शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरम आसनम आत्मन नात्युच्छ्रितम नातिनीचम चैलाजीन कुशोत्तरम। भगवान ए प्रकार नो उपदेश अर्जुन ने अने अर्जुन द्वारा साधकों ने पूरो पाड़े छे। ए उपदेश नी अंदर बे वातो कहेवामां आवी, एक तो देश प्रदेश केवो होवो जोईए ते वात, अने ध्यान करवा माटे नाम जप करवा माटे परमात्मानी भक्ति अथवा आराधना करवाने माटे आसन केवू होवू जोईए ते बीजी वात। बे वातनो उल्लेख अथवा समावेश ए श्लोकनी अंदर भगवाने करेलो छे। शुचौ देशे प्रतिष्ठाप्य, शुचौ देशे एटले पवित्र प्रदेश, पवित्र प्रदेश मा आसन लगावू जोईए, बेसवू जोईए। भगवान कहे छे, आजे हुं मोटर मा आवतो तो हमणा त्यारे मने विचार आव्यो के पवित्र प्रदेश मा आसन जमावू जोईए, तो पछी अत्यारे तो परिस्थिति एवी थई गई छे के क्यांय आसन जमावी ज ना शकाय, पवित्र प्रदेश ज कंई देखाय नहीं। आपणे थोड़ूक पवित्र वातावरण देखाय ने एनी बाजू मा पाछू अपवित्र वातावरण चालतुं। लंडन मा एक वार हुं प्रवचनो करवा माटे रहेलो त्यारे हरे कृष्ण मंदिर लंडन नी अंदर छे, लंडन शहर थी घणो दूर छे, केटलाय माइल दूर छे, तो त्यां आगळ एक भाई मने लई गया जोवाने माटे। मैं कहूं चालो आपणे जोईए लंडन नु हरे कृष्ण मंदिर केवुं छे। बहु सुंदर पुरुषार्थ भारत वर्ष ना एक महापुरुषे त्यां जईने 12 वर्ष सुधी रहीने कर्यो, इंग्लेंड अमेरिका जेवा दुनियाना जुदा जुदा देशों मां, अने भगवानना मंदिरोनी स्थापना करी। एटलू ज नहीं परंतु जीवता जागता मानवोना जे मंदिरो एमना जीर्णोद्धारो कर्या। हवे आ मंदिरोना जीर्णोद्धार तो आपणे कर्या ज करीए छे, लगभग नवा नवा मंदिरोने स्थापीए छे, पण खरा एनाथी काय बहु आनंद आपणने थतो नथी। आपणने एम लाग्या करे के हालता चालता मंदिरोना जीर्णोद्धारो कोण करे एम छे। मानव मंदिरो मूर्तिओ एनी अंदर भंगाई गई छे, एनी अंदर आरतीओ हवे अनुरागनी उतरती नथी, एनी अंदर दीप्तिना दीपको रह्या नथी, एनी अंदर चमक रही नथी, निस्तेज वृत्ति आवी गई छे। आजे मंदिरो खखड़ धज थईने पड़ेला छे, एमनी अंदर मानवताने पैदा करवामां आवे तो आ जीवता जागता मंदिरो छे। तो ए कार्य पण ए संते त्यां जईने कर्युं, અને લંડનમાં પછીથી મંદિરની સ્થાપના થઈ। એ મંદિર જોવા માટે અમે ગયા તો મંદિરની બિલકુલ સામે મંદિરનો જે દરવાજો હતો જેમાં પ્રવેશ કરવાનો હતો એની બિલકુલ સામે રસ્તો હતો, પાકો રસ્તો. અને એ રસ્તાની એક તરફ બહુ જ વિચિત્ર પ્રકારનું વાતાવરણ હતું, સાઇન બોર્ડ મારવા માંડ્યું. તો અમારી સાથેના જે ભાઈ હતા એમને મેં પૂછ્યું, મેં કહું આવડી શું છે? તો કે આ દારૂ પીવાનું સ્થાન છે અને સામે મંદિર છે, વચ્ચે રસ્તો જ છે. તો જેમને દારૂ પીવો હોય ત્યાં જાય, અને જેમને પરમાત્માનો પ્રેમ પીવો હોય ત્યાં મંદિરમાં જાય. બે પાસે પાસે જ રાખવામાં આવેલા છે. પહેલાથી ચાલ્યા કરે છે દારૂનું પીઠું, ત્યાં આગળ દારૂની દુકાન. એને કાઢી કેવી રીતે શકાય? અને નાનકડી નદી ત્યાં છે, એટલે નદીને કાંઠે ભગવાનનું મંદિર પણ સ્થાપવામાં આવેલું છે. તો સંસારની અંદર બંને વસ્તુ આવી રીતે પાસે પાસે ને સાથે સાથે જ રહેતી હોય છે. એક ઠેકાણે કૌરવ રહેતો હોય ને એક ઠેકાણે પાંડવ રહેતા હોય, એક જ બ્લોકમાં એક જ માળે બાજુ બાજુમાં રહેતા હોય, આવું ચાલ્યા જ કરે. માનવ એકલો પડે તો પણ કેટલીક વાર સૂચિ વિચારો ને કેટલીક વાર અસૂચિ વિચારો એના મનની અંદર પેદા થયા જ કરે. 24 કલાકનું આત્મનિરીક્ષણ જો માનવ કરે તો સવારેથી ઉઠ્યો ત્યારથી માંડીને રાત્રે સુતા સુધીમાં બધા જ વિચારો કઈ સારા જ આવ્યા હોય ને એવું અનુભવે નહીં. ખરાબ વિચારો પણ આવ્યા કરે, ખરાબ વસ્તુઓ તરફ પણ મન ચાલતું હોય, અને સારા વિચારો, સારી વૃત્તિઓ, સારા વિષયો તરફ પણ મનની ગતિ થતી હોય, આ પ્રકારનું સંમિશ્રણ ચાલ્યા કરે છે. તો સંસારમાં બધી જાતનું વાતાવરણ છે. હવે આપણે કઈ જાતનું વાતાવરણ અપનાવવું છે, કઈ જાતના વાતાવરણનો લાભ લેવો છે એ આપણા હાથની વાત છે. દારૂની જગ્યા પણ હતી તો ત્યાં પણ કેટલાક જતા હતા, અને વળી જે મંદિર હતું એ મંદિરની અંદર પણ કેટલાક પ્રવેશ કરતા હતા અને મંદિરના દર્શનનો લાભ લેતા હતા. ત્યાં આગળ અંગ્રેજો પણ હતા કે જેમણે ભારતીય પોશાકો પહેર્યા હતા, અને અંગ્રેજ છોકરીઓ પણ ત્યાં આગળ હતી કે જેમણે ભારત વર્ષની સાડીઓ પહેરી હતી સફેદ રંગની, હાથમાં માળા લઈને ફરતી હતી, નામ સ્મરણ કરતી હતી, જપ કરતી હતી. આ વાતાવરણ પણ ત્યાં હતું. એમણે દારૂનો સદંતર ત્યાગ કર્યો હતો, માંસ ભક્ષણ કરતા જ નહોતા, ધૂમ્રપાનથી ટેવાયેલા હતા. પહેલા તેમણે પણ ધૂમ્રપાન છોડી દીધેલું, કારણ કે એમને સમજાવવામાં આવેલું કે જ્યારે આપણે નામ જપનો આધાર લઈએ, જ્યારે આપણે ધ્યાન ધરવું હોય અથવા યોગાભ્યાસ કરવો હોય તો સૌથી પ્રથમ તો વ્યસનોને તિલાંજલિ આપવી જોઈએ. એ વ્યસનોને તિલાંજલિ આપીને વ્યસન રહિત જીવન જ્યાં સુધી જીવવામાં ના આવે ત્યાં સુધી યોગાભ્યાસ સફળ થઈ શકે નહીં, ત્યાં સુધી ભક્તિની સાધના પણ સફળ થઈ શકે નહીં, અને ત્યાં સુધી ચિત્તવૃત્તિ એકાગ્ર પણ બનતી નથી. એમને એવું પણ સમજાવવામાં આવેલું પહેલા જ કે જો મનને સ્થિર કરવું હોય, મનને એકાગ્ર કરવું હોય અને અંતઃકરણની અંદર પરમાત્માના પ્રેમનો પવિત્ર પ્રાદુર્ભાવ કરવો હોય તો જીવન નિર્મળ જીવવું જોઈએ, પવિત્ર જીવન એનો આગ્રહ રાખવો જોઈએ. છળ કપટનો પરિત્યાગ, વિશ્વાસઘાતનો પરિત્યાગ, અસત્ય વ્યવહારનો પરિત્યાગ, અતિશય કામવૃત્તિનો પરિત્યાગ. જે કામવૃત્તિ ધર્મમય નથી, નૈતિક નથી, એવી કામવૃત્તિનો પરિત્યાગ કરવો જોઈએ. ક્રોધાદિ ઉપર પોતે નિયંત્રણ પ્રસ્થાપિત કરવાને માટેના પ્રયત્નો કરવા જોઈએ. આવું એમને સમજાવવામાં આવે છે સૌથી પ્રથમ, અને પછી જ મંત્ર આપવામાં આવે, પછી જ ધ્યાનની વિધિ બતાવવામાં આવે. એટલે આખું જીવન એક બાજુ પવિત્ર બનતું ચાલે, વ્યસન રહિત થતું ચાલે, સદગુણી બનતું ચાલે, અને બીજી બાજુ પરમાત્માની સાધના અથવા આરાધનાની અભિરૂચિ પણ વધતી જ જાય. બંને રીતે માનવનું પોતાનું કલ્યાણ થઈ જાય. આપણે એટલો બધો આગ્રહ નથી રાખતા, આપણા શાસ્ત્રો આગ્રહ રાખે છે, પણ આપણે એટલો બધો આગ્રહ નથી રાખતા કે ભાઈ યોગાસનો શીખવા હોય તો વ્યસન મુક્ત થઈને આવજો. જે વ્યસન મુક્ત હોય તેવા માનવો આવો, ધ્યાન કરવું હોય તો સદાચારી માનવો, સદાચારની પ્રતિષ્ઠા જીવનમાં કરવાના પ્રયત્નો કરતા હોય એમને માટે અવકાશ છે. એટલો બધો આગ્રહ આપણે નથી રાખતા જેટલો આગ્રહ અત્યારે ઇંગ્લેન્ડ ને અમેરિકામાં રખાય છે. બધા જ ત્યાંના કેન્દ્રોમાં, ધ્યાન કેન્દ્રોમાં, યોગ કેન્દ્રોમાં જ્યાં જ્યાં મારે જવાનું થતું હતું ત્યાં આ વસ્તુ હું જોતો હતો કે પ્રથમ જ આનો આગ્રહ રાખવામાં આવતો. આપણા શાસ્ત્રોએ તો પ્રથમ આગ્રહ રાખેલો જ છે. યમ નિયમનો આગ્રહ યોગમાં રાખવામાં આવ્યો, ભક્તિ માર્ગની અંદર પણ પવિત્ર જીવનનો આગ્રહ રાખવામાં આવ્યો, પવિત્ર આચારનો, પવિત્ર વિચારનો આગ્રહ રાખવામાં આવ્યો. જ્ઞાન માર્ગની અંદર પણ વિવેક, વૈરાગ્ય, સમ, દમ, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન આ ષટ સંપત્તિ કહેવાય છે. એ ષટ સંપત્તિથી સંપન્ન બનવું અનિવાર્ય માનવામાં આવ્યું. પછી જ મુમુક્ષુત્વ એટલે મુક્ત થવાની તીવ્રતમ, અદમ્ય ઈચ્છાનો ઉદય, મુમુક્ષુત્વ. અને આ સાધન સંપત્તિથી જે સંપન્ન બને તેવા સાધકે સદગુરુની પાસે પહોંચી સદગુરુના શ્રી ચરણોમાં બેસી અને આત્મા તથા અનાત્માના જ્ઞાનને પ્રાપ્ત કરવું. અને સદગુરુએ તેવા શિષ્યને જ, જે નિર્મળતાની આરાધના કરતો હોય શિષ્ય, સદાચારી બનવાને માટે તત્પર બન્યો હોય, સદગુણો અને સદાચારની સંપ્રતિષ્ઠા પોતાના જીવનની અંદર કરી ચૂક્યો હોય અથવા કરવા માટે પ્રામાણિક પ્રયત્નો કરતો હોય તેવા શિષ્યને જ આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો એવું આપણા શાસ્ત્રોએ કહેલું છે. આટલી સાધન સંપત્તિ, ભૂમિકા અથવા યોગ્યતા, આટલો અધિકાર સાધકની અંદર હોવો જોઈએ. પરંતુ શાસ્ત્રોની અંદર એ સાધકને માટેની ભૂમિકાનો આગ્રહ રાખવામાં આવે છે, એટલો આગ્રહ આપણે વ્યવહારિક જીવનની અંદર રાખતા નથી. અને એને લીધે સાધકો સાધના કરે છે તો પણ એમને શાંતિ સાંપડતી નથી. ભગવાન અહીંયા શુચિ દેશનો મહિમા ગાય છે, પવિત્ર પ્રદેશ. જે પ્રદેશમાં સાધક સાધના કરશે, ધ્યાનની સાધના કરશે, ભક્તિની સાધનાનો આધાર લેશે, જ્ઞાન માર્ગની સાધનાનું આલંબન લઈને, આત્મવિચારનો આધાર લઈને, પોતાની આત્મશાંતિને માટે અથવા પરમાત્માના સાક્ષાત્કારની સિદ્ધિને માટે આગળ વધશે, તે પ્રદેશ કેવો હોવો જોઈએ? તો કે છે, સૂચવ, પવિત્ર હોવો જોઈએ. પવિત્ર હોવો જોઈએ એટલે તે પ્રદેશમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થવું જોઈએ, કોઈ પણ પ્રકારનો દુરાચાર અથવા અનાચાર ત્યાં ન થવો જોઈએ. હવે નક્કી સમજી લો કે આપણે બહારના આખા જગતને સુધારી શકીએ તેમ નથી, આપણી ઈચ્છા પ્રમાણે બનાવી શકીએ તેમ નથી, આપણી ઈચ્છા પ્રમાણે આકાર આપી શકીએ તેમ નથી. કારણ કે આપણે ગંભીરતાથી, સિન્સિયરલી પ્રયત્નો કરતા નથી. જો આપણે સિન્સિયરલી, ગંભીરતાથી બધા જ પ્રયત્નો કરવા લાગી જઈએ તો સુધાર ન થાય તેવું પણ કાંઈ નથી. પણ સિન્સિયરલી, ગંભીરતાથી પ્રયત્નો ઓછા માનવો કરે છે. અને એને લીધે જે પ્રકારનો સુધાર બાહ્ય જગતનો થવો જોઈએ અને પોતાનો પણ થવો જોઈએ તેવો સહેલાઈથી થતો નથી. તો આપણે એક કામ તો સહેલાઈથી કરીશું, બીજાનો સુધાર થાય કે કેમ, બીજાના સુધારના કાર્યમાં આપણે સફળ થઈએ અથવા ન થઈએ અલગ વાત છે, પરંતુ આપણો સુધાર તો કરી શકીએ, આત્મ સુધાર કરી શકીએ. અને જે આત્મ સુધાર કરે છે તે, અથવા કરવાનો આગ્રહ સેવે છે તે, તેટલા પ્રમાણમાં પોતાના આજુબાજુના સમાજની સેવા કરે છે. એક ફૂલ બગીચાની અંદર ખીલે એનો અર્થ એવો નથી કે ફૂલ પોતાની જ સેવા કરે છે. ફૂલ પોતે તો ફોરમથી સંપન્ન બને છે, પરંતુ જે બગીચાની અંદર અથવા ઉપવનની અંદર અથવા ઉદ્યાનની અંદર તે ખીલે છે, તે ઉપવનને, ઉદ્યાનને અથવા બગીચાને પણ પોતાની સૌરભથી સંપન્ન બનાવે છે, ફોરમથી પુલકિત કરે છે. તો ફૂલ એ રીતે પોતાની સેવા કરવાની સાથે સાથે ઉપવનની અથવા ઉદ્યાનની શોભા બને છે, એની સુવાસનું કારણ બની જાય છે. દીપક પોતાની અંદર પ્રકાશ પેદા કરે છે, એનો અર્થ એવો નહીં કે દીપક સ્વાર્થી બની ગયો. એણે પોતાની અંદર તો પ્રકાશ પેદા કર્યો, પોતાની અંદર પ્રકાશ પેદા કરવો અનિવાર્ય રૂપે આવશ્યક હતો દીપકને માટે. પરંતુ પોતાની અંદર પ્રકાશ પેદા કરવાની સાથે સાથે જ દીપક જે સ્થાનમાં હતો ત્યાં આજુબાજુ પણ પ્રકાશ પાથરવાનું નિમિત્ત બની ગયો. આજુબાજુ અંધકારને દૂર કરવામાં એણે ઉપયોગી સહયોગ અથવા તો ફાળો પ્રદાન કર્યો. સરિતા પોતે તો સલીલથી સંપન્ન બને છે, પરંતુ જ્યાં પણ વહે છે ત્યાં જે આજુબાજુના માનવો અથવા તો માનવથી જુદા જે જીવો, પશુઓ, પ્રાણીઓ, વનસ્પતિ ઇત્યાદિ હોય તેમને પણ ઉપયોગી થાય છે. વૃક્ષ પોતે તો ઉગે છે, મજબૂત બને છે, બીજાને પોતાની છાયા પ્રદાન કરે છે, કાષ્ઠ પ્રદાન કરે છે, ફળ અર્પણ કરે છે. આ રીતે માનવ પણ પોતાની માનવતાથી સંપન્ન બનવાનો પ્રયત્ન કરે, સાચા અર્થમાં પોતાનો સુધાર કરે, તો એનો અર્થ એવો થયો કે જે સમાજરૂપી ઉપવન માટે બેઠેલો છે તે સમાજરૂપી ઉપવનને પણ તેનાથી લાભ થવાનો, સમાજરૂપી ઉદ્યાનને પણ તેનાથી સૌરભની સુવાસની પ્રાપ્તિ થવાની. એ કાર્ય સ્વાર્થયુક્ત કાર્ય નથી. વ્યક્તિગત સુધારનું કાર્ય સમષ્ટિગત સુધારને માટે અનિવાર્ય રૂપેણ આવશ્યક છે. એક એક વ્યક્તિ જો એ રીતે પોતાનો સુધાર કરવાનો સંકલ્પ કરે તો હજારો લાખો વ્યક્તિઓનો સમાજ બનેલો છે, અને સમાજ પણ છેવટે એ સુધારથી સંપન્ન બની શકે. એટલા માટે આપણે આટલું કરી શકીએ કે બધે જ આપણે વ્યસનરહિત જીવન જીવવા માટે માનવોને પ્રેરણા કદાચ ના આપી શકીએ, પણ આપણે તો વ્યસનરહિત થઈ શકીએ ને. આપણે તો દુર્ગુણોમાંથી મુક્તિ મેળવી શકીએ. આપણે દુરાચારના દાસ અથવા તો શિકાર ના બનીએ, સદાચારી થઈએ અથવા થવાનો આગ્રહ સેવીએ, સદગુણોથી સદવિચારોથી સત્કર્મોથી સંપન્ન થઈએ, થવાને માટે પ્રયત્નો કરીએ, જાગૃત રહીએ, આટલું કાર્ય આપણે કરી શકીએ. અને જો કરી શકીએ તો આપણો બેડો પાર થઈ જાય છે. વિભીષણ પોતે સાત્વિક થઈ ગયો, લંકા આખી એ સાત્વિક નહોતી. વિભીષણ આખી લંકાને સાત્વિક ના કરી શક્યો. આખી લંકાની તો વાત જવા દો, પોતાના ભાઈ રાવણને પણ સુધારી ન શક્યો. રાવણને સદુપદેશ પ્રદાન કર્યો ખરો વિભીષણે, સમજાવવાની કોશિશ કરી, પણ રાવણ માન્યો. રાવણને કોણે કોણે સમજાવવાની કોશિશ કરી? રાવણને એકવાર નહીં, અનેક વાર સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી. સૌથી પ્રથમ તો રાવણને સમજાવવાની અને બુરે માર્ગે પગલાં નહીં ભરવાની કોશિશ મારીચે કરી હતી. એકાંતમાં રહેતો હતો મારીચ. રાવણ એની પાસે ગયો હતો, એની આગળ પ્રસ્તાવ મૂક્યો હતો સુવર્ણમૃગ બનવાને માટેનો, સીતાના હરણની યોજના મારીચને સમજાવી હતી. ત્યારે મારીચે ઇન્કાર કર્યો હતો કે આ વસ્તુ બરાબર નથી. જે માનવો પરસ્ત્રીને માતા સમાન માનતા નથી, પરધનને પથ્થર સમજી શકતા નથી, હરામનું ખાવાની લાલસા રાખે છે, જેમની આંખોમાં વિકારો છે, જેમના મનની અંદર મલિનતા, જેમના વ્યવહારો દોષોથી ભરેલા છે, તે કદી સુખી થઈ શકતા નથી, કદી એમને શાંતિ સાંપડતી નથી. મારીચે રાવણને આ રીતે સમજાવ્યો હતો કે હું સીતાના હરણની જે યોજના છે તેમાં સહયોગ નહીં પ્રદાન કરી શકું. પરંતુ મારીચની નબળાઈ હતી, દરેક માણસની નબળાઈ હોય છે. એવી રીતે રામાયણ બતાવે છે કે મારીચની નબળાઈ ક્યાં હતી? મારીચની નબળાઈ સત્યને સમજવામાં નહોતી. મારીચની નબળાઈ આદર્શોનું કે સિદ્ધાંતોનું પારાયણ કરવામાં નહોતી, પણ મારીચની નબળાઈ આદર્શોને અનુવાદ કરવામાં હતી. આદર્શોનો અનુવાદ બરાબર કરી શકતો નહોતો, ત્યાં એ પંગુ હતો, પરાધીન હતો. મારીચ નિર્ભય નહોતો. જે માણસ નિર્ભય હોય તે બીજાને નિર્ભયતાપૂર્વક સત્યનો રસ્તો બતાવી શકે, અને નિર્ભય હોય તો સત્યનો રસ્તો બતાવતા બતાવતા કદાચ કોઈ પણ પ્રકારના દુઃખોનો અનુભવ કરવો પડે તો પણ હસતા હસતા દુઃખોનો અનુભવ કરે, પણ સત્યને મૂકી દેવી. પરંતુ જે એટલો બધો હિંમતવાળો ન હોય, એટલી બધી આત્મશક્તિથી સંપન્ન ન હોય, તે દુઃખથી ડરી જાય, ડગી જાય, પ્રલોભનોથી પરવશ બની જાય, પ્રલોભનોનો શિકાર બની જાય, અને શિકાર બની અને પોતાના સિદ્ધાંતોને મૂકી દે, પોતાના આદર્શોનો જપ કરવાનું છોડી દે, અને બુરા માર્ગે જે ચાલતું હોય તેને સાથ પણ આપે એટલું જ નહીં, પોતે પણ બુરે માર્ગે ચાલવાનું પસંદ કરે. આવી રીતે સંસારની અંદર સિદ્ધાંત નિષ્ઠ રહેનારા માનવો ઘણા ઓછા છે. મારીચનું દ્રષ્ટાંત એવું છે કે મારીચે રાવણને સમજાવ્યો ખરો, બુરા માર્ગમાંથી પાછા વળવાને માટે પણ કહી જોયું, પણ રાવણ માન્યો નહીં, અને રાવણે જ્યારે તલવાર કાઢી ત્યારે મારીચ ડગી ગયો, ડરી ગયો, ભયભીત બન્યો. એને થયું કે મરવાનું તો છે જ, રાવણથી મરું, એના કરતા રામથી મરું એ શું ખોટું છે? અરે ભાઈ, રામથી મરો એમાં ખોટું કાંઈ નહીં, પણ તમે ખોટા કામને સહયોગ આપતા આપતા મર્યા ને, આ બહુ મોટી વાત છે. ખોટું કામ કરે છે તે પણ દોષિત છે. એમાં જે પૂરણી પુરાવે છે તે પણ એટલો જ દોષિત સહયોગી છે. તો તમે રાવણ ને હાથે મર્યા હોત તો તમારું મંદિર થઈ ગયું હોત, તમારી મૂર્તિ થઈ હોત, કે સત્યને માટે મારી જ મરી ગયો, ભોગ એણે આપ્યો, બલિદાન આપ્યું, કુરબાન થઈ ગયો, સમર્પિત થઈ ગયો. સીતાના હરણની યોજના એને સારી ન લાગી તો તલવારથી પણ ડર્યો નહીં, સત્યને પકડી રાખ્યું, ન્યાયને પકડી રાખ્યો, નીતિને પકડી રાખી. વાહ, એની આરતી ઉતારવામાં આવે. આજે કોઈ આરતી ઉતારતું નથી, રાવણ નહીં ઉતારતું, નથી મારી જ નહીં ઉતારતું, નથી એની પ્રશસ્તિ કોઈ કરતું, નથી પેલાની પ્રશસ્તિ કરતું, પણ જે સત્યને વફાદાર રહ્યા છે તેમની પ્રશસ્તિ થાય છે, સીતાની પ્રશસ્તિ થાય છે. સીતાની આગળ એવી જ રીતે રાવણે તલવાર તાણી હતી ડરાવવાને માટે, ધમકાવવાને માટે, પણ સીતા તલવારથી ડરી નહોતી, ડગી નહોતી, મારી જ ડરીને ડગી ગયો હતો. સીતાની આપણે પ્રશસ્તિ કરીએ છીએ, સીતાને આદર્શ આપણે માનીએ. સૌથી પ્રથમ મારી જે સમજાવવાની કોશિશ કરી હતી રાવણને, પછીથી જેમ જેમ ઇતિહાસ આગળ વધતો ચાલ્યો તેમ તેમ રામાયણના આધાર પર આપણે જોઈએ છીએ સીતાનું હરણ થઈ ગયું, તો તે પછીથી મંદોદરીએ કોશિશ કરી. મંદોદરી અને વિભીષણ બે પાત્રો લંકાના એવા છે જે નિષ્કલંક પાત્રો છે, કલંક રહિત પાત્રો, સદાચારી પાત્રો, ધર્મપરાયણ પાત્રો છે. મંદોદરીએ પણ બહુ જ કોશિશ કરી, રાવણને અવારનવાર કહ્યું કે આ કામ બહુ જ ખોટું છે, સીતાને મુક્ત કરી દો, સીતાને મુક્ત કરી અને રામની પાસે પહોંચી જાઓ, રામ તમને જરૂર ક્ષમા આપશે, રામ તો કૃપાના સિંધુ છે, માટે તમે આ જે કાર્ય કર્યું છે તે તમારો તો નાશ કરી નાખશે પરંતુ સમસ્ત લંકાનો પણ નાશ નોતરશે, એટલા માટે આ કાર્યમાંથી તમે પાછા વળો તો સારું. બહુ જ પ્રેમપૂર્વક મંદોદરીએ રાવણને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ રાવણ માન્યો નહોતો. સુમતી કુમતી
સબ કેવું રબસહી નાથ પુરાન નિગમ અસ કહી.
કેટલું સુંદર સંબોધન કરાવ્યું છે મંદોદરી પાસે. જાણે છે મંદોદરી કે કુમાર્ગ ગામી રાવણ બન્યો છે, તો પણ નાથ સંબોધન. એ નાથ, સન્મતિ ને દુર્મતિ માનવના મનની અંદર રહે છે. એક બાજુ કૌરવ પક્ષ રહે છે, એક બાજુ પાંડવ પક્ષ રહે છે, એક બાજુ દૈવી, બીજી બાજુ આસુરી સંપત્તિનું આધિપત્ય માનવના અંતઃકરણમાં રહેતું હોય છે. તો આ તો વેદ ને પુરાણો પણ કયા કરે છે, પણ જે સન્મતિ ધારણ કરે અને સદબુદ્ધિનો સ્વીકાર કરીને તે માર્ગે ચાલીને સદાચારી બને એ સુખ સંપત્તિને પામે છે, અને જે દુર્મતિ પ્રાપ્ત કરીને દુરાચારી થાય, કુકર્મ પરાયણ બને તે અનેક પ્રકારની આફતોને નોતરી લે. જહા સંમતિ તહા સંપત્તિ નાના, જહા કુમતિ તહા વિપદ નિધાના. જ્યાં દુર્મતિ છે ત્યાં વિપત્તિનું નિદાન, વિપત્તિનો ભંડાર, આફત જ આફત છે, અશાંતિ જ અશાંતિ છે. માનવ શાંતિ કદી પણ કુમાર્ગ ગામી બનીને મેળવી શકતો નથી. કોણ સમજાવે છે? મંદોદરી સમજાવે. પત્નીનું હિત શેમાં છે? પતિને સન્માર્ગે લઈ જવા, પતિને સન્માર્ગ બતાવવામાં પત્નીનું હિત છે. પત્ની અર્ધાંગીની કહેવાય, એટલે એનું હિત છે, અડધો હિસ્સો છે એનો. એને પતિને કહેવું જોઈએ તમારાથી આ ન કરાય, આ ખોટું કામ, આ ખોટું કામ છે, આપણી લાજ જાય છે, આ વસ્તુ સારી નથી. જાણવું ન જાણવું, માનવું ન માનવું પતિનું કામ, પણ કહેવાનું કામ પત્નીનું છે. અને પત્ની પણ જો કુમાર્ગ ગામીની થતી હોય તો પતિનું કામ છે. એને પણ પત્નીને જાગ્રત રાખવી જોઈએ, સાવધાન રાખવું જોઈએ. એક જ રથના બે પૈડા ગૃહસ્થ આશ્રમના, બંને પૈડાઓ પરસ્પર સરખા હોવા જોઈએ. અનેક પૈડું ઊંચું નીચું હોય તો એ પૈડાને સરખું કરવું એ રથવાળાનો ધર્મ છે, કર્તવ્ય છે. આ ગૃહસ્થ આશ્રમના બંને પૈડાઓ છે, બંને પૈડાઓને સરખા રાખવા એ કર્તવ્યનું પાલન પતિ અને પત્નીએ બંને સંયુક્ત રીતે ગૃહસ્થાશ્રમની અંદર કરવું જોઈએ. બંને પરસ્પર એકમેકને માન આપતા શીખવું જોઈએ, બંને મધુર વ્યવહાર કરતા શીખવું જોઈએ, બંને મધુર ભાષણ કરતા શીખવું જોઈએ. કઠોર વચન કદી પણ ન કહેવું જોઈએ. જે ઘરની અંદર પતિ પત્નીની સાથે દુર્વ્યવહાર કરે, પત્ની પતિની સાથે દુર્વ્યવહાર કરે, એ ઘર કદી સુખી થઈ શકતું નથી. સમૃદ્ધિ વાળું બની શકે પણ શાંતિ વાળું થઈ શકતું નથી. અશાંતિના ઓળાઓ એની અંદર ઉતરી જાય છે. મંદોદરી પવિત્ર છે એટલે પતિને સન્માર્ગ ગામી બનાવવાને માટે પ્રયત્નો એને કર્યા. રાવણે માન્યું. રાવણને ત્રીજી વાર કોણે સમજાવ્યો હતો? રામાયણને વાંચશો તો ખબર પડશે કે ત્રીજી વાર હનુમાનજીએ સમજાવ્યો. રાવણને ચોથી વાર કોણે સમજાવ્યો હતો? અંગદે સમજાવ્યો હતો. રાવણને પાંચમી વાર કોણે સમજાવ્યો હતો? રાવણને પાંચમી વાર વિભીષણે સમજાવ્યો હતો. છતાં વિભીષણનું કહેવું માન્યું નહીં. રાવણે લાત મારી વિભીષણને, તો વિભીષણે રાવણનો ને લંકાનો પરિત્યાગ કરીને રામના શરણનો સ્વીકાર કરી લીધો હતો. તો પાંચમી વાર વિભીષણે સમજાવ્યો હતો. અને પછીથી રાવણને છઠ્ઠી વાર કોણે સમજાવ્યો હતો? સન્માર્ગ ગામી બનવાને માટે લંકામાં જયારે યુદ્ધપુર જોશથી ચાલી રહ્યું હતું અને મોટા ભોગના માગના યોદ્ધાઓનો નાશ થઈ ગયો હતો ત્યારે રાવણને થયું કે કાંઈ વાંધો નહીં, હજુ પણ મારામાં શક્તિ છે, હજુ પણ મારામાં હિંમત છે, હજુ પણ મારામાં પરાક્રમ છે. તરત જ એને યાદ આવી ગયું ને ચાલ્યો ગયો પોતાના ભાઈની પાસે. ભાઈને જગાડ્યો ઊંઘમાંથી કુંભકર્ણને, એને કહી દીધું લડવાનું. કેમ મને જગાડ્યો? કે યુદ્ધ કરવાનું. યુદ્ધ શા માટે કરવાનું છે? ત્યારે રાવણે પોતાની બધી કથની કહી બતાવી કે આવી રીતે મેં સીતાનું હરણ કર્યું ને આમ થઈ ગયું છે ને રામ આવી ગયા, સેના પણ આવી ગઈ ને કેટલા યોદ્ધાઓ મરી ગયા, હવે તમારા પર મારો બધો જ આધાર છે. તો કે ધિક્કાર છે, પરસ્ત્રીનું હરણ કરીને, પરસ્ત્રીમાં પ્રીતિ કરીને તું સુખી બનવાની ઈચ્છા રાખ્યો, કદી સુખી થઈ ન શકે. હું તને સહયોગ કેવી રીતે પ્રદાન કરું? કુકર્મ છે આ. તાર સત્કર્મ હોત તો સહયોગ પ્રદાન કરત. અને રામની સાથે તે આ રીતે દુશ્મનાવટ કરી, હજુ પણ તું સમજી જા, સીતાને છોડી દે, યુદ્ધનો અત્યારથી જંતાવી જશે, રહી સહી લંકાનગરી બચી શકશે. પરંતુ રાવણ માન્યો નહીં કે હવે તો પાણી ગંગાના ઘણા આગળ વધી ગયા છે. અરે ભાઈ, ગમે તેટલા આગળ વધી ગયા હોય તો પણ હવે તો સાયન્સ પાચાય વાળી નાખે છે, નેર બનાવી પાચાય વાળે, પૂરેપૂરા સૂકવી દે. હમણાં અમે અસ્થિ વિસર્જન નિમિત્તે માતાજીના સ્વર્ગવાસ પછી એક મહિનાની ઉત્તરને પૂર્વ ભારતની યાત્રા કરવા ગયા તો અમારો વિચાર અસ્થિ વિસર્જનનું એક તામ્રપત્ર હતું, એ તામ્રપાત્રને હરિદ્વારમાં ગંગામાં વિસર્જિત કરવાનું. પણ ત્યાં ગયા એટલે જોયું ગંગા નદીને, તો ગંગામાં પાણીનું ટીપું ના મળે, બધું જ સુકાઈ ગયું. આવડી શું છે? આજે ગંગામાં પાણી નથી, રોજ સાગરની પેટે પ્રમત્ત ગતિથી વહેનારી ગંગા, એમાં પાણી બિલકુલ નથી. ત્યાં તપાસ કરી તો કે આવું વચ્ચે વચ્ચે હવે કરે છે, મ્યુનિસિપાલિટી અહીને કરે છે, ગંગાને સૂકવી નાખે છે. ગંગાને સૂકવવાથી એમને શું ફાયદો થાય? તો કે ફાયદો કેમ નહીં થતો? એ કોઈ પણ વસ્તુ ફાયદા વગર કોઈ કરે એવું છે? હવે શું ફાયદો થાય? તો કે જુઓ ના, સામે ગધેડાઓ દેખાતા નથી, ગધેડાના ટોળે ટોળા. ગંગાની અંદર સુકાયેલી ગંગાની અંદર ગધેડાઓના ટોળે ટોળા, અને ગધેડાઓના ઉપર ગંગાના પથરા ને ગંગાની રેતી ને ગંગાની પથરી ની કાંકરીઓ ભરી ભરી લઈ જતા હતા. મ્યુનિસિપાલિટીને વકરો થતો હતો. પછી યાત્રીઓ તો ગમે ત્યારે ના, એમાં મ્યુનિસિપાલિટી વાળાઓને શું ચિંતા હોય? પૈસા આવે છે, બોલો કોનું ફળદ્રુપ ભેજું આ રીતે કામ કરતું હશે? આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ નવી સ્કીમ ચાલી છે હરિદ્વારમાં. પહેલા અમે આવું કઈ જોયું? તો પણ આનો અંત ક્યારે આવશે? તો કે દિવાળીના બે દિવસ પહેલા ગંગાનું પાણી છોડવામાં આવશે. સારી વાત. અમે ઋષિકેશ ચાલ્યા ગયા, પછી ત્યાં તો ગંગા ચાલુ હતી, અને ઋષિકેશની ગંગામાં પછી અમે ત્રિવેણી ઘાટમાં જ્યાં સ્નાન કરતા જતા રોજ ઋષિકેશ રહેતા તે સમય દરમિયાન, એમાં અમે એક તામ્રપાત્રનું વિસર્જન કર્યું કે હરિદ્વારમાં નથી કરવું, ઋષિકેશમાં જ કરો ને, બહુ સારું છે. પણ કંટ્રોલમાં રાખે છે પાણીને હરિદ્વારમાં. નહેર છે ને, એટલે પાણીને વાળી પણ શકે છે બીજી દિશામાં, પાણીને ઓછું પણ કરી શકે છે, પાણીને સૂકવી પણ શકે છે, પાણીને પ્રબળ ગતિએ વહેતું પણ કરી શકે છે. એટલે આ સાયન્સમાં તો બધું જ કંટ્રોલ્ડ થઈ જાય છે, ખાલી માનવનું મન કંટ્રોલ્ડ થતું નથી, બીજું બધું જ કંટ્રોલ્ડ. ગંગાનું પાણીનો કંટ્રોલ, કાલે વીજળી પણ ધબો નારાયણ થઈતી જોયું હતું ને તમે, વળી થોડા વખતમાં ઉઘાડી થઈ ગઈ, સારું થઈ ગયું. તો આનો પણ કંટ્રોલ, ફાયર નો પણ કંટ્રોલ, વીજળી નો પણ કંટ્રોલ, પવન નો પણ કંટ્રોલ, પ્રેશર, ગરમ પવન, ઠંડો પવન, ઓરડાઓમાં તમારી પાસે જો સાધનો હોય, વૈજ્ઞાનિક તો તમે છૂટા કરી શકો, એર કન્ડિશન્ડ મશીનો હોય તો આ બધું જ તમે કરી શકો. વિજ્ઞાન બધું જ કરતું થઈ ગયું, પણ માનવના મન સુધી પહોંચતું નથી. મનને કેમ સુધારવું, મનને કેમ સબલાઇમ કરવું, સાત્વિક કરવું, ઉદાત્ત કરવું, ઉત્તમ વિચારોથી, ભાવોથી, સંસ્કારોથી સંપન્ન બનાવવું, આ વિષય વિજ્ઞાનનો છે જ નહીં. અને જ્યાં સુધી વિજ્ઞાન આ નથી કરતું, ત્યાં સુધી અધ્યાત્મની આવશ્યકતા રહેવાની, સ્પિરિચ્યુઆલિટીની આવશ્યકતા રહેવાની. આ ધર્મને અધ્યાત્મથી જ આ કામ થાય. ધર્મને અધ્યાત્મ મનુષ્યના મનને સ્પર્શે, અને સાયન્સ ભૌતિક વસ્તુઓને સ્પર્શે, તનને, શરીરને સ્પર્શે. માનવનું મન જ્યાં સુધી ઉદાત્ત બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી માનવને શાંતિની પ્રાપ્તિ થવાની નથી. કુંભકર્ણે ઘણી દલીલો કરી, પરંતુ રાવણે માન્યું નહીં. એટલે છેવટે કુંભકર્ણે કહ્યું કે સારું ભાઈ, ભાઈ છે તો ભ્રાતૃધર્મ તરીકે મારું પણ કર્તવ્ય છે હું યુદ્ધ કરવા માટે. આ પણ કુંભકર્ણની નિર્બળતા. ભાઈ ખોટે માર્ગે જતો હોય તો સહયોગ શું કામ આપવો જોઈએ, ના આપવો જોઈએ, પણ આપ્યો, ચાલ્યો. એ મનુષ્યના મનની નિર્બળતા. વિભીષણ પણ ભાઈ જ થતો હતો, પરંતુ પોતાના ભાઈ રાવણને તેણે સમર્થન આપ્યું, બુરે માર્ગે જવામાં સહયોગ ના આપ્યો. કુંભકર્ણ પણ ભાઈ હતો, પણ એણે સહયોગ પ્રદાન કર્યો. તો કુંભકર્ણ અને વિભીષણની વચ્ચે કેટલું અંતર હતું સંસ્કારોનું, તેનું દર્શન આપણને રામાયણની આ કથા ઉપરથી થઈ જાય છે. કુંભકર્ણનું પણ કેવું એણે માન્યું, બીજા કોનું કેવું ના માન્યું, સીતાનું કેવું ના માન્યું. અશોક વાટિકામાં ધમકીઓ આપવા જતો તો રાવણ તારે પ્રથમ વાર સીતાએ કહેલું, કદી પણ હું તારી થઈ શકું તેમ નહીં, હું રામની, રામની જ રહીશ, રામ મારી મુક્તિ કરશે, મને વિશ્વાસ છે, રામ મને અહીંથી છોડાવશે, વિશ્વાસ છે. હજુ પણ ચેતી જાય નહીં માન્યો રાવણ. કેટલા બધા માણસોએ રાવણને સમજાવવાની કોશિશ કરી હતી, છતાં પણ રાવણ માની શક્યો નહોતો. તો અંતે વિનાશ થઈ ગયો, નાશ થઈ ગયો. પોતાની જાતનો સુધાર કરવાની આવશ્યકતા છે, જે પોતાની જાતને શુચિતાથી સંપન્ન કરે, સદવિચારોથી, સુસંસ્કારોથી, સત્કર્મોથી સંપન્ન બનાવે, તે પોતાના જીવનમાં શાંતિ પામવાની સાથે સાથે બીજાને પણ શાંત કરી શકે છે. વિભીષણ નીકળે, મંદોદરી નીકળે, ભલે ને ચારે તરફ લંકા નગરી હોય, આસુરી વાતાવરણ હોય, પણ આપણને તેની કઈ અસર નહીં થાય. કાદવની અસર જેમ કમળને થતી નથી, તેમ માનવ સંસારની અંદર રહે, શ્વાસ લે, છતાં પણ સંસારની અસરોથી, વિઘાતક અસરોથી મુક્ત રહી શકે. પરમાત્માની અંદર જ શ્વાસ લેતો હોય, એ તો સન્માર્ગ ગામી જ બનતો હોય. આવું બની શકે માનવની અંદર મનોબળ હોવું જોઈએ. તો પોતાનો જે દેશ હોય, એ પોતાના સમગ્ર દેશને પવિત્ર બનાવવાનું માનવના હાથમાં નથી, પરંતુ પોતાનો નાનકડો જે દેશ, મન, તેને પવિત્ર બનાવવાનું માનવના હાથમાં છે. મનથી ઉત્તમ વિચારો કરવા, શરીરથી ઉત્તમ કર્મો કરવા, આ માનવના હાથની વાત છે, એમાં એને કોઈ રોકી શકે તેમ નહીં. અને જે દેશ અથવા પ્રદેશ વિશેષમાં આપણે ધ્યાન કરવા, જપ કરવા માટે બેઠા હોઈએ, તે પ્રદેશ વિશેષને અથવા સ્થાન વિશેષને આપણે સૂચિ બનાવી શકીએ. નાનો મજાનો ઓરડો હોય, ઘરનો એક ખૂણો જોઈ, ત્યાં તમે સુંદર મજાના ફોટાઓ રાખો, સંત પુરુષોના, તપસ્વીઓના, યોગીઓના, મહાત્માઓના, જેમાંથી આપણને પ્રેરણા મળે એવા ભગવાનના શ્રી વિગ્રહના ફોટાઓ ત્યાં રાખીએ. અને ત્યાં બેસીને જો આપણે ધ્યાન ધારણા અથવા તો જપ કરવાને માટેનો નિયમ લઈએ, તો એ સ્થાનમાં પ્રવેશતા વેત જ એની શુચિતાની આપણા પર અસર થાય, શુચિતાની અસર. એવા સુંદર વાક્યો આપણે લખાય, એવા સુંદર વાક્યો. એક ઠેકાણે એક સંત આવેલા, તો એમણે કોઈના ઘરમાં ઉતારો કર્યો. ઉતારો કર્યો એટલે પેલા ભાઈએ બહુ સેવા કરી, બહુ પ્રેમથી સેવા કરી. જવાનું થયું એટલે સંતને કહ્યું, મહારાજ કંઈક આપતા જા. કે ભાઈ અમે શું આપતા જઈએ, અમારી પાસે શું છે, તમે તો તમારી પાસે જે છે તે આપી શકો છો, અમે બીજું શું આપીએ. અમે શાંતિ આપી શકીએ, અમે તમને ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપી શકીએ, અમે તમને જ્ઞાન આપી શકીએ, ભક્તિ આપી શકીએ, બીજું શું આપી શકીએ. તો કે ના, પણ કઈક એવું સ્થૂલ પણ આપતા જાઓ કે જેને જોઈએ તો રોજ અમને પ્રેરણા મળે. તો સંતે કહ્યું કે કાગળ લાવો, કાગળ હોય. ઘરના માણસોએ કાગળ આપ્યો એટલે સંતે પછી એના પર લખી આપ્યું. લખીને કહ્યું કે આ તમે તમારી પૂજાનો જે ઓરડો છે ત્યાં રાખજો દિવાલ પર, અને આની બીજી કોપી કરીને તમારું જે દિવાનખાનું છે જેમાં તમે રોજ બેસો છો, ફરો છો, ઓરો છો, ત્યાંની બીજી કોપી કરીને એક કાગળ તમે રાખજો અને રોજ તમે આને વાંચજો, રોજ વાંચજો, તો તમને બહુ પ્રેરણા મળશે. તો કે ઘણાએ પુસ્તકો આવા તો વાંચ્યા અને કેટલાય કાગળિયાએ વાંચ્યા, બધું વાંચી વાંચીને વાંચન પ્રૂફ બની ગયા છે. હવે કાંઈ અસર થતી જ નથી. સાંભળી સાંભળીને પણ પ્રૂફ સાંભળવા બની ગયા, વાંચી વાંચીને વાંચવાનું પ્રૂફ થઈ ગયા. હવે તો કાંઈ નવું હોય તો કે આ રાખો તો ખરા, કાંઈ વાંધો પેલા એ રાખ્યું અને સંતો વિનાય થઈ ગયા. હવે એના જીવનમાં એવો એક તબક્કો આવ્યો, જાહોજ લાલીનો કાળ. બહુ સરસ ધંધો ચાલે, લાખો રૂપિયાની કમાણી થાય, અને કાંઈક એવું બની ગયું કે નુકસાની જ નુકસાની ચાલુ થઈ. ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ નુકસાન જ થયા કરે. એને થયું આપઘાત કરી નાખો. પત્ની સારી હતી, પત્નીએ કહ્યું કે પેલું મહાત્માએ આપ્યું છે વાંચો, અત્યાર સુધી તમે વાંચ્યું નથી પણ હવે વાંચો તો ખરા. હું તો વાંચું છું એટલે મારું મન સારું છે, પણ તમે વાંચી જુઓ, કદાચ તમને મદદ મળે. તો કે ચાલો વાંચીએ. શું છે? તો મહાત્માએ બીજું કઈ લખેલું નહીં, એમણે ચાર જ શબ્દો લખેલા, આ દિવસો પણ ચાલ્યા જશે, આ દિવસો પણ ચાલ્યા જશે. તો કે જુઓ શું મહાત્માએ લખ્યું, જતી વખતે આપણને શું આપ્યું છે, આ દિવસો પણ ચાલ્યા જશે. એટલે દુઃખના દિવસો પણ, પ્રતિકૂળતાના દિવસો પણ કાયમ માટે રહેવાના નથી, સુખના દિવસો પણ રહેવાના નથી, સંપત્તિના પણ રહેવાના નથી, સમૃદ્ધિ ને વૈભવના પણ રહેવાના નથી, તે પણ ચાલ્યા જવાના. માટે હે માનવ, અહંકાર ન કરતો સમૃદ્ધિની પળોમાં, સંપત્તિની ક્ષણોમાં. અને જયારે દુઃખ આવે, વિષાદ આવે, નુકસાનીની હાનિની ક્ષણો આવે ત્યારે અતિશય દુઃખી થઈને જીવન પ્રત્યેનો રસ પણ ખોઈ ના બેસતો, આત્મઘાત કરવાનો પણ વિચાર ન કરતો, કારણ કે આ દિવસો પણ ચાલ્યા જશે. આકાશના વાદળા જેમ એક સાથે રહેતા નથી એક ઠેકાણે, આપણે ગમે તેટલું કંઈક ઉભારો, ચા બનાવીને મોકલું પણ કાંઈ ઉભા રહે, ઉભારો બ્રેકફાસ્ટ કરવા બોલાવું તો તરત જ ચાલતા જ થઈ જાય. પવનની લહેરો પણ એક ઠેકાણે ઉભી રહેતી નથી, સ્વભાવ જ છે એમ. પ્રત્યેક પ્રસંગનો, સમસ્ત પ્રકૃતિનો આ સ્વભાવ ચાલ્યા જ કરે, એક ઠેકાણે રહે જ નહીં, કાળ કાળનું કામ કરે જ છે. માટે તમારી જાતને સાચવી રાખો તો કે આ બરાબર છે, આ દિવસો પણ ચાલ્યા જશે. અને ખરેખર એકાદ મહિનો થયો ને એટલે પરિસ્થિતિએ પાછો પલટો ખાધો, વળી પાછો નફો ચાલુ થઈ ગયો, પછી આનંદ આનંદ થઈ ગયો. તો એની પત્નીએ કહ્યું કે જોયું મહાત્માનું લખાણ કેટલું કામ તમને લાગ્યું, તમે તો આત્મઘાત કરવાનો વિચાર કર, પણ હવે અતિશય કમાવ છો, સારો પ્રોફિટ કરો છો, તો વળી પાછા આ દિવસો પણ ચાલ્યા જશે. માટે દારૂના પીઠાઓ તરફ જતા નહીં, બોટલો તરફ જતા નહીં, દુર્વ્યસની બનતા નહીં, જાગ્રત રહેજો. પૈસો પ્રભુએ આપ્યો હોય તો સન્માર્ગે લગાડી દો, દાન થોડુંક કરો, સેવા કરો બીજાની. દુઃખીઓ ઘણા છે જગતની અંદર, એવા ઘણા છે જે પૈસાના અભાવે દવાઓ કરી શકતા નથી, પૈસાને અભાવે ભણી શકતા નથી, પૈસાના અભાવે પુસ્તકો ખરીદી શકતા નથી, પૈસાના અભાવે પૂરતા વસ્ત્રો પહેરી શકતા નથી, સારું ભોજન કરી શકતા નથી. પ્રભુએ તમને ધન આપ્યું હોય તો તમે ધનનો સદુપયોગ કરો. અનેક પ્રકારના રસ્તાઓ છે, ઈશ્વરે તમને મહાન સંપત્તિ આપી, આ સંપત્તિનો સદુપયોગ તમે કરી શકો. પત્ની બહુ સારી હતી એટલે પતિને આ પ્રકારનો ઉપદેશ આપ્યો. તો કે મારું મન બોરે માર્ગે ન જાય, સંપત્તિને મેળવીને પણ, એટલા માટે આ હું રોજ હવે વાંચીશ કે આ દિવસો પણ ચાલ્યા જશે, દુઃખના દિવસો પણ ચાલ્યા જશે, સુખના દિવસો પણ ચાલ્યા જશે, અને એ સિવાયના જે સંમિશ્રિત દિવસો છે તે પણ ચાલ્યા જશે. એકવાર આ સંસારની અંદર આપણે રહેવાનું નથી, આ સ્વરૂપમાં, આ વેશમાં વિદાય લેવાની જ છે. માટે સંસારની આસક્તિને નિર્મૂળ કરવી જોઈએ. તો આવી રીતે પવિત્ર વાક્યો સુંદર જે આપણને પ્રેરણા આપે તે આપણા પૂજાના સ્થળમાં આપણે લખી શકીએ. વાંચવાથી આપણને આનંદ આવે છે, વાંચવાથી ઉત્સાહ પ્રોત્સાહન પૂરું પડે. મહાત્માઓના ફોટાઓ જોવાથી આપણા મનને આપણે અનુપ્રાણિત બનાવી શકીએ, પ્રકાશ અને પથ પ્રદર્શન પામી શકીએ, તો આપણે માટે સૂચિ દેશ બની ગયો, પવિત્ર દેશ થઈ ગયો. બહાર શું છે એ તો બધું આપણે જોવા જઈએ તેનો કઈ અંત હવે આવવાનો નથી, અને બહારના સમસ્ત વાયુમંડળને આપણે સુધારી શકીએ તેમ નથી. બહુ જ મુશ્કેલ છે, ઘરમાં પોતાનો છોકરો હોય, બુરે માર્ગે જતો હોય, એને સુધારવાનું પણ અઘરું છે. આખા સમાજને સુધારવાનો ઠેકો લઈને ક્યાં આપણે પડવું? એ તો વળી ઘણું જ કપરું કામ છે, બહુ જ કપરું કામ. એને માટે ઘણી શક્તિ જોઈએ, ઘણી હિંમત જોઈએ, ઘણી સુંદર મજાની મનોવૃત્તિઓ, સાધન સામગ્રીઓ બધું જોઈએ તો એ કામ થઈ શકે. પણ આપણી જાતને સુધારવાનું કામ અતિશય કષ્ટ સાધ્ય નથી, એ સહેલાઈથી થઈ શકે એમ છે. અને તે કામ આપણે કરવું, સાધકે એના તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. તાવો પવિત્ર પ્રદેશ. મીન અગરબત્તી કરવી હોય તો કરો, પુષ્પોને રાખવા હોય તો રાખો, ધ્યાન કરવાનું હોય તો ભગવાનની સુંદર મજાની તસવીર રાખો, મૂર્તિ રાખવી હોય તો રાખો, ન રાખવી હોય તો ન રાખતા વાયુમંડળને વિશુદ્ધ રાખજો. એ ખંડમાં તમે પ્રવેશો, તમને લાગે કે ઓહો બહુ સરસ, તમને જપ કરવાનું મન થાય, બધા દુઃખને તમે ભૂલી જાઓ. કોઈ આઘાત લાગ્યો હોય ને ઓરડામાં તમે પ્રવેશો તો નવી હવા તમને પ્રાપ્ત થાય, એવું વાયુમંડળ એનું વિશુદ્ધ બની જાય. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. એવા આસન પર બેસીને, એવા સ્થાનમાં સાધકે આસન પર બેસવું જોઈએ. આસન પર બેસીએ એટલે પદ્માસનમાં બેસીને નામ જપ થાય, પદ્માસનમાં બેસીને ધ્યાન થાય. પદ્માસનનો મહિમા યોગના ગ્રંથોમાં પુરાતન કાળથી ગાવામાં આવ્યો છે, પણ બધા માણસો પદ્માસન સહેલાઈથી કરી શકતા નથી. જેમનું શરીર અતિશય સ્થૂલ હોય, મેદ પ્રધાન હોય, તેમને પદ્માસનમાં વિલંબ થાય. પાતળા શરીર વાળા સહેલાઈથી કરી શકે, પાતળા શરીર વાળાને બધે જ લાભ થાય છે. એક ઠેકાણે અમે સફર કરતા હતા ટ્રેનમાં, તે એક પાતળા શરીર વાળા ભાઈ આવ્યા એટલે એમને જોઈને બધા હસવા માંડ્યા કે ભાઈ મને જગાતો, કે આવો બેસો કઈ વાંધો. પણ એની પાછળ એક જાડા શરીર વાળા હતા, એને જોઈને બધાએ મોઢું બગાડ્યું કે મને જગાતો, કે નથી તમારી જગા, તમે બે ની જગા રોકો એમ છો, આમાં જગા નથી. અને આ પાતળા ભાઈ બધે જ સમાઈ શકે એમ છે. સ્થૂળ શરીર વાળા જે હોય એમને આસનો કરવામાં થોડીક મુશ્કેલી પડશે. અને પાતળું શરીર સહેલાઈથી વળે, નાની ઉંમર હોય તો સહેલાઈથી આપણું વળે છે શરીર. પદ્માસન સારું કરી શકાય તો, નહીં તો પછી સ્વસ્તિકાસન. સ્વસ્તિકાસનમાં બેસીને ધ્યાન થાય, જપ થાય. ન કરી શકાય તો ત્રીજું આસન સિદ્ધાસન યોગના ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. ત્રણેય પ્રકારના આસનો જો સહેલાઈથી ન થતા હોય તો પલાઠી આસન, સુખાસનમ જેને કહેવામાં આવે, સુખપૂર્વક થનારું આસન તે કરવાની આવશે. એ પણ અઘરું છે. એમ તમને થતું હશે કે પલાઠી આસન તો આપણા ઘરનું આસન કહેવાય, પણ કલાક જરા પલાઠી પર બેસવાનું કેટલાકને અઘરું પડે છે. ઘડીકમાં પગ ઊંચા, ઘડીકમાં પગ નીચા, ઘડીકમાં કેવા, ઘડીકમાં કેવા, ખાલી ચડી જાય, હાડકા દુખી જાય. પલાઠીઓ પણ હવે ધીરે ધીરે અદ્રશ્ય થતી જાય છે, ધીરે ધીરે. પેલા તો નીચે બેસીને રસોઈઓ બનાવતા, હવે થાય છે કે આ પલાઠી વાળીને રસોઈ ક્યાં બનાવી, ઉભા ઉભા રસોઈ કરવાની, ઉભા ઉભા પીરસવાનું, ઉભા ઉભા લઈ લેવાનું, ખુરશી પર બેસીને જમવાનું. પલાઠીને માટે તો સ્થાન જ નહીં, ઓફિસમાં જઈએ ત્યાં પછી ખુરશી હાજર જ હોય, એટલે પલાઠી રહી જ કે આમાં. એટલે પલાઠીમાં એક કલાક જો ધ્યાન જપ કરવા કોઈ આપણને બેસાડે તો કેટલીક વાર આપણને મુશ્કેલી પડી જાય, બહુ જ મુશ્કેલી પડી જાય છે. તો આપણે સુખાસનમાં બેસીશું. અને આસન કેવું હોવું જોઈએ? નીચેનું. ભગવાન કે છે નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ, બહુ ઊંચું પણ નહીં, બહુ નીચું પણ નહીં. એનો અર્થ એવો થાય છે કે એટલું બધું ભારે આસન ન હોવું જોઈએ, એટલું બધું મુલાયમ ન હોવું જોઈએ કે એના પર બેસીએ તો આપણને સુસ્તી થાય, આળસ આવે. એમ થાય કે આમ બેઠા છીએ એના કરતા પગ લાંબા કરીને બેસીએ તો થોડી રાહત રહે. અને પછી એમ થાય દસેક મિનિટ પછી કે પગ લાંબા કરે એના કરતા પાછળ પીઠ કરીને બેસીએ તો વધારે રાહત થાય. અને પછી એમ થાય કે લાંબા થઈને સૂઈએ તો વધારે રાહત આપે. બહુ મુલાયમ હોય તો સાયકોલોજીકલ ઇફેક્ટ આવી થઈ શકે. એટલે ભગવાન કહે છે નાતિચ્છ્રિતમ, બહુ મુલાયમ, બહુ ઊંચું આસન પણ નહીં જોઈએ. અને નાતિ નીચમ, અતિશય નીચમ એટલે પાતળું આસન પણ એવું ન જોઈએ કે જેના પર બેસીએ તો એકાદ કલાક, બે કલાક, ત્રણ કલાક સુધી બેસતા બેસતા આપણા શરીરને દુખાવો થઈ આવે, એવું પણ આસન ન જોઈએ. મધ્યમ આસન જોઈએ, મધ્યમ, સરસ મજાની નાનકડી પાતળી ગાદી, એના ઉપર સરસ મજાનો રૂમાલ ધોયેલો પાથરવાનો, એના ઉપર શાંતિથી બેસો. ભગવાને ગીતામાં બીજા પ્રકારના આસનની વાત કરી છે, ચૈલાજીન કુશોત્તરમ. चैला जीन कुशोत्तरम। भगवान के छे के सौथी प्रथम तो जारे आसन पर तमारे बेसवू हो त्यारे जे आसन तमे राखशो ए आसन मा कुश राखशो, कुशासन, एनी उपर मृगचर्म चर्म अजीन मृगचर्म राखशो, अने एना उपर पछी थी चैल એટલે રેશમી વસ્ત્ર એક રાખશો। આવા આસન પર તમે બેસીને નામ જપ અથવા તો ધ્યાન ધરી શકો, ચૈલાજીન કુશોત્તર। તો કેટલાક કે છે કે આ મૃગચર્મ છે એની અંદર મેગ્નેટિઝમ બહુ છે, એટલે માણસ જયારે બેસે શાંતિથી એવા આસન પર તો એકાગ્રતા સહેલાઈથી થઈ જાય, ભગવાનમાં મન સહેલાઈથી લાગી જાય। એટલે પ્રાચીન કાળમાં મૃગચર્મો વ્યાઘ્રચર્મો એનો ઉપયોગ આસન તરીકે કરવામાં આવતો હતો, અને અર્વાચીન કાળમાં પણ કેટલાય માણસો મૃગચર્મ અને વ્યાઘ્રચર્મનો ઉપયોગ કરે છે। મને જે એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે યોગેશ્વરજી હિમાલયમાં આટલા બધા વર્ષ રહો, આટલી બધી સાધના તમે કરીને મૃગચર્મ નહીં એ હોય, એકાદ લાવી આપું। તો બીજે દિવસે મારી રજા વગર જ લઈને આવ્યા ખરીદી, મને કઈ ભેટ આપું છું, મેં કોઈ રહેવા દો કઈ જરૂર, પણ કે મહાત્મા તમે રહ્યા ને મૃગચર્મ વગર શોભો, મહાત્મા એટલે કઈ મૃગચર્મ હોય તો જ શોભાય, મારે શોભવા માટે કઈ મૃગચર્મ ની આવશ્યકતા છે? તો કે તમે ધ્યાન ધરો જપ કરો તો મૃગચર્મ સારું લાગે, અને એકાદ શિષ્ય સાથે હોય મોટરમાં પ્રવચન કરવા નજરબાગ જેવામાં જતા હો, એ શિષ્ય બગલમાં મૃગચર્મ રાખતો હોય, અને આસન પર જેવા તમે સ્ટેજ પર બેસવા જાય એની પહેલાથી જઈને મૃગચર્મ પાથરી દે, અને પછી તમે ઉપર બેસતા હોય તો દેખાય કેવું ફાકડું, આમ ફોટો બોટો લીધો હોય તો એ બધું ફાકડું દેખાવા મારે એક અપરિગ્રહ વૃત્તિ વાળા માણસ એક પરિગ્રહ વધારવો, મારે મૃગચર્મ સિવાય બધું બહુ જ ચાલ્યું છે, હવે પાછું નવેસર થી મૃગચર્મ ક્યાં મારે રાખવાની આવશ્યકતા? મેં કોઈ જુઓ મારું માનો તો તમે પણ ન રાખો, તો કે હું તો બે ત્રણ રાખું છું અને મહાત્માઓને ભેટ આપું છું, અને સામેથી મહાત્માઓ કેટલાક માગે છે પણ તો આપું છું, સેવા કરું છું, મેં કોઈ ખોટી વાત, હવે ના રાખો, હવે તમે મૃગચર્મ ના રાખો, હવે સમય એટલો બધો બદલાયો છે વિચારોની દુનિયામાં સામાજિક દુનિયામાં કે મૃગચર્મ રાખવું એ સારા માણસનું લક્ષણ નથી। હવે પહેલા બધું ચાલતું હતું, મહાભારત કાળમાં જે જમાનામાં ગીતાનો સંદેશો આપવામાં આવ્યો હતો એ જમાનામાં મૃગચર્મો રાખવાની પરંપરા તપસ્વીઓમાં સાધકોમાં પ્રવર્તમાન હતી, અત્યારે પણ થોડી ઘણી છે, પણ જો તમારો આત્મા જરાક જ જાગૃત હોય તો તમને એમ લાગે કે મૃગચર્મને આપણે છોડી દેવું જોઈએ, સાધક તરીકે મૃગચર્મનો ઉપયોગ કરવો એ હિંસાને પ્રોત્સાહન આપવા જોઈએ। કારણ કે આ મૃગચર્મો બને છે ક્યાં, કેવી રીતે બને? ઓરિસ્સા તરફ તમે ચાલ્યા જાઓ, મૃગોના જંગલોના જંગલો છે, બહુ મોટા મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટરો મૃગચર્મોને માટે, એ લોકો અરણોને પકડે છે, મારે છે, એના ચામડાને ઉતારે છે, પકવે છે, પોલિશ કરે છે, બજારમાં પછી વેચવા મૂકે છે, અને આપણા જેવા માણસો એને ખરીદી લાવે છે। જો દુનિયામાં કોઈ ખરીદનારું જ ન હોય તો મૃગોને મારવાનો ધંધો ચાલે ખરો? કુદરતને ખોળે નિર્દોષ રીતે ખેલનારા હરણો, એમના ચર્મોને ઉતારવા અને પછી આપણે જપ કરવા તપ કરવા માટે મહાત્મા બનીને સાધક બનીને બેસવું, આ ચર્મો પર લોહીથી ખરડાયેલા ચર્મો, એની પાછળ અહિંસા નથી, જીવ પ્રેમ નથી, શા માટે આપણે વાપરવા જોઈએ? એ જમાનો એવો હતો કે જયારે ચર્મોનો ઉપયોગ ચાલતો હતો, અત્યારે પણ ઘણા લોકો ચામડાના કોટ પહેરે છે, ઘણા લોકો ચામડાની ઘણી ઘણી વસ્તુઓ વાપરે છે, વાપરનારા શોખને ખાતર વાપરે છે, વિચાર કરતા નથી કે આ ચામડું આવે છે ક્યાંથી, કેટલા બધા માણસોનો કેટલા બધા પશુઓનો નાશ કરવો પડે, કતલખાનાઓનો વિરોધ ઘણા કરે છે, પણ એમને ખાવાનું જોઈએ છે, એમને પહેરવાનું જોઈએ છે ચામડું, હવે કતલખાનાનો વિરોધ કરવાથી શું ફાયદો થશે? તમારા શરીર પર છાંટા ઉડેલા છે લોહીના, તમારું જીવન એવું બનાવો કે તમારે તે વસ્તુઓનો ઉપયોગ ન કરવો પડે, તો તમારો અવાજ તમે બુલંદ બનાવી શકો। આવી રીતે ચર્મના ઉદ્યોગો ચાલ્યા જ કરે છે મૃગચર્મ, તો મૃગચર્મ શોખની વસ્તુ, એ અનિવાર્ય નથી સાધના માટે, સાધના માટે અનિવાર્ય નિરોગી શરીર અને સાત્વિક મન છે, મૃગચર્મ અનિવાર્ય નથી, વ્યાઘ્રચર્મ અનિવાર્ય નથી, કોઈ પણ આસન અનિવાર્ય નથી। આવું જે આસન છે એના પર આપણે બેસીએ એટલે આ નિર્દોષ મૃગ આપણને યાદ આવે, હરણ યાદ આવે, એમની હિંસા યાદ આવે, એમના ચામડાને ઉતારવાની પ્રક્રિયાઓનું સ્મરણ થાય, કેટલું બધું ખરાબ કહેવાય. આપણું હૃદય સંવેદનશીલ હોય તો આપણે ચર્મને વેટીને એક બાજુએ મૂકી દઈએ, એનો ઉપયોગ નથી. આટલા માટે હું ઉપયોગ નથી કરતો, મને કઈ ફોટા પડાવવા નથી ગમતા એમ નહીં, પણ આ ચર્મવાળા ફોટાઓ મને એટલા માટે નથી ગમતા કે હું આમાં ગુનેગાર છું એમ મને લાગ્યા. જે માણસો આ હિંસાના કામમાં પરોવાયેલા છે પૈસા નહીં માટે, હજારો માણસો, હું પણ એક એમાંનો એમને સહયોગ આપનારો થયો. કારણ કે અમે વસ્તુ વાપરીએ જ નહીં તો પછી આ કામમાં શા માટે. મને કે યોગેશ્વરજી નવી વાત છે, કદાચ નવી વાત તો હોય જ ને, પણ સારી છે કે કેમ, તમને શું લાગે, તમારું મગજ શું કે છે, કેટલું ભણેલા? તો કે PhD. તમે કે PhD થઈને ધંધો આવો જ બધો કરો, બધા એને ગોટાળા લઈને આપી આવો છો, મને આપવા આવો? તો કે પણ આ સાઈડ તો કોઈ દાડો મેં વિચારી જ નહોતી. તમે કોઈ સત્સંગ એટલા માટે જ કહો છો, નહીં તો ઘેર બેઠે પુસ્તકો નથી વંચાતા, ઘેર બેઠે નથી વિચારો થતા, સત્સંગમાં શું કામ જવું જોઈએ? શા માટે જવું જોઈએ? સંતોની પાસે શું કામ જવું જોઈએ? સદગુરુના ચરણોમાં શું કામ બેસવું જોઈએ? એ પોતાના અનુભવના આધાર પર કેટલીક વાર એવી વાત કે જેની કલ્પના આપણને ના આવી, જે પુસ્તકમાં ક્યાંય હોય પણ નહીં, એવી રીતે આપણને શાસ્ત્રોના અર્થઘટનો કરી બતાવે, પોતાના અનુભવના આધાર પર કેટલીક વાતો કે જે આપણે માટે પ્રેરક હોય. તો મને કે હવે આ ચામડાને શું કરું, મેં કહું તમે આ ચામડાને શું કરું એ સવાલ છે, હવે આને તમે નાખી દો. મને કે ક્યાં, મેં કહું નદી વહેશે પધરાવી દો, પરિવાર આપતા નહીં કોઈ બીજાને પણ? તો કે મારે તો 5 મેં રાખ્યા છે. તો કે 5 ને પધરાવી દો જો તમને યોગ્ય લાગતું હોય તો. ખાદી ભંડારમાં સરસ મજાના આસનો મળે છે, સરસ મજાના ગ્રામોદ્યોગ ભંડારો છે, હેન્ડલૂમ ઉદ્યોગો, ત્યાં પણ આસનો મળે છે. સરસ મજાની ગાદી તમે તૈયાર કરાવો ઘેર, અને એ આસનોને લઈને સરસ મજાના પાથરો, એના પર સરસ મજાના રોજ ધોઈ શકાય અથવા એકાંતરે ધોઈ શકાય તેવા રૂમાલો પાથરો, એના પર બેસો, મન સાત્વિક હોય, નિર્દોષ અહિંસક વસ્તુઓ. હવે અહિંસક વસ્તુઓ મળે છે તો હિંસક વસ્તુઓનો ઉપયોગ આપણે ના કરીએ તે સારું. અને ખરેખર એ ભાઈ બહુ સારા હતા PhD ક્લાસવાળા, એટલે એમણે બધા જ મૃગચર્મો હતા ખરેખર નદીમાં પધરાવી દીધું, અને પછી સંકલ્પ કર્યો કે મારે વાપરવા નથી. જયલાજીન કુશોત્તરમ, આ મેગ્નેટિઝમ મળતું હોય ચર્મથી તો, મેગ્નેટિઝમ મોટામાં મોટું તો આત્મામાં છે, બહાર કોઈ ચર્મમાં થોડું, અંદરથી પેદા થાય. આપણે એકદમ તૈયાર થઈ જઈએ, હૃદયને ખુલ્લું રાખીને બેસીએ, આજે મારું મન એકાગ્ર થશે, આજે મારું મન શાંતિનો અનુભવ કરશે, નામ જપ કરતા કરતા, ધ્યાન કરતા કરતા ડૂબી જશે એકદમ, બાહ્ય વિચારોને ભૂલી જઈશ, બાહ્ય વિચારોમાંથી મન નિવૃત્ત થઈ જશે, સ્થિર બની જશે, પ્રસન્નતાનો અનુભવ કરશે, આજે તો પરમાત્માની પરમ કૃપા મારા પર જરૂર વરસશે, આજે તો હું આસનમાં પર બેઠો છું, અડધો કલાક પોણો કલાક એક કલાક જપમાંથી ધ્યાનમાંથી ઉભો થઈશ ત્યારે બદલાઈ ગયેલો હોઈશ, એકદમ આનંદ આનંદ મનને થઈ ગયો હશે, શાંતિ શાંતિનો અનુભવ કરતો હોઈશ. આ બધું લોહ ચુંબકત્વ મેગ્નેટિઝમ જ છે કે બીજું કઈ? ઉત્તમ વિચારો કરો ને ચામડાઓમાંથી મેગ્નેટિઝમને ક્યાં શોધો છો? અંદર જ તમારી અંદર તમે પોતે જ શક્તિથી ભરેલા છો, તમે પોતે જ પાવર હાઉસ છો પ્રસન્નતાના, પ્રભાવના, પ્રતાપના, એની અંદરથી તમે આ શક્તિને પેદા કરો તો તમારે ક્યાંય બહાર શોધવાની આવશ્યકતા પછી રહેશે નહીં. ભગવાને તો તે જમાનામાં ઉપદેશ આપ્યો જે જમાનામાં સામાજિક રીતે કેટલાક સાધકોમાં આ પ્રકારના આસનો પ્રવર્તમાન હતા, કન્વેન્શન તે વખતે આવી હતી, હવે કન્વેન્શન જુદી જાતની આપણી જમાનામાં થઈ ગઈ છે, એટલે આપણે કઈ તે રીતે જ કરવું તેવું નથી, પોતાની રીતે કરી શકાય, પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય, પરંતુ મનને સ્થિર કરવાને માટે, એકાગ્ર કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. પવિત્ર પ્રદેશમાં પવિત્ર આસન પર બેસવું, મનને પવિત્ર કરવાની કોશિશ કરવી, પ્રદેશ ગમે તેવો પવિત્ર હોય, આસન ગમે તેવું નિર્મળ હોય, પણ મન નિર્મળ ન હોય તો પછીથી જેટલો જોઈએ તેટલો આનંદ આવશે નહીં. એટલે મનને પણ સાત્વિક અને નિર્મળ કરવાને માટે કટિબદ્ધ બનવું જોઈએ. મન નિર્મળ થતું જાય તેમ તેમ એકાગ્રતાનો આનંદ પણ અનાયાસે સહજ રીતે સાંપડતો જાય છે. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ, સ્થિર કરવું આસન, આસનને સ્થિર રાખવું, તટ્ટાર બેસીને ધ્યાન અથવા તો જપ કરવાને માટેનો આગ્રહ સેવો, ઘણા સાધકો પૂછે છે કે પહેલેથી આપણે ઢીલા બેસીએ તો ના ચાલે. મેં કહું પહેલેથી ઢીલા બેસવાની રજા આપીશ એટલે એમ કરતા કરતા તમે સીધા ઊંઘી જ જવાના. એટલે પહેલેથી ટટ્ટાર જ બેસો, આદર્શ તો ઊંચો જ રાખો. પછી કમર દુખવા આવે, બરડો દુખવા આવે તો પાછળથી થોડાક ઢીલા થાવ, વચ્ચે વચ્ચે એનો વાંધો નથી. વળી પાછું શરીર સરખું થાય એટલે પાછા ટટ્ટાર બેસી જજો વચ્ચે વચ્ચે. પણ હું પહેલેથી જ આમ ઢીલા થવાનું તમને કહું એટલે તમે ટેકો બેસી લઈને બેસવાના અને પછી લાંબા થઈને હોવાના. એટલે હું ઢીલામાં માનતો નથી, હું તો આદર્શને ઊંચો રાખવામાં જ માનું છું. એ ઊંચા આદર્શને પામવાને માટે માણસ પ્રયત્ન કરશે, પણ પહેલેથી આદર્શ જ એને જો નીચો આપી દઈશું તો પછી એની ગતિ ક્યાં થવાની. એટલે ભગવાન કહે છે એ વાત સાથે હું બરાબર સંમત છું કે આસન પર સ્થિરતાથી બેસવું જોઈએ. સમમ કાય શિરો ગ્રીવમ, સમમ કાય શિરો ગ્રીવમ, કાયા મસ્તક ડોક એને સરખા સમાંતર રાખવા જોઈએ આસન પર બેસીએ, ત્યારે કરોડરજ્જુથી ઘણો લાભ આપણને થાય છે. આવી રીતે ચૈલાજીન કુશોત્તરમ આવું આસન કરવું, તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયાઃ ઉપવિશ્યાસને યુંજ્યાત યોગમ આત્મવિશુદ્ધયે. અને આવું આસન તૈયાર કરીને ભગવાન કહે છે કે તે આસન પર બેસી અને પરમાત્માની અંદર પોતાની વૃત્તિને પરો. સૌથી પ્રથમ પરમાત્માની પ્રાર્થના કરી, મદદ માંગી, હે પ્રભુ મારા મનને સ્થિર કરવાની હું સાધના કરું છું, મારા મનને એકાગ્ર કરવાને માટે, સાત્વિક બનાવવાને માટે હું કોશિશ કરું છું, કોશિશ પૂરેપૂરી સફળ થતી નથી, તમે કૃપા કરો, આશીર્વાદ આપો કે હું મારી કોશિશમાં સફળ થઈ શકું. સૌથી પ્રથમ પરમાત્માની પ્રાર્થના કરી, પછી જો કોઈ સદગુરુ આપણા હોય તો સદગુરુનું સ્મરણ કરીએ, એમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ. સદગુરુ ના હોય તો પરમાત્માને સદગુરુ સમજીએ, એની અંદર શ્રદ્ધા ભક્તિ રાખીએ અને એમની પાસેથી પણ બળની પ્રાપ્તિને માટે પ્રાર્થના કરીએ, નાની સરખી પ્રાર્થના કરીએ અને પછીથી આત્મભાવના કરીએ કે આજે મારું મન એકાગ્રતાનો અનુભવ અવશ્ય કરશે, આજે જરૂર મને શાંતિ સાંપડશે, અને પછી શાંતિથી ધ્યાન કરવાનો આરંભ આપણે કરવો જોઈએ. તો સમસ્ત પદાર્થોમાંથી પોતાના મનને આસન પર બેસીને જ્યારે ધ્યાન આપણે કરવું હોય ત્યારે પાછું વાળી લેવું જોઈએ. એક જ જાતનો વેપાર કરવો જોઈએ, પ્રભુના નામનો વેપાર, પ્રભુનું જ ધ્યાન. તે વખતે બીજું બધું કોરે રાખવું જોઈએ. એટલો વખત ઓછામાં ઓછું અડધો કલાક, પોણો કલાક, એક કલાક જેટલો વખત આપણે આસન પર બેસતા હોઈએ ધ્યાન કરવાને માટે, તેટલો વખત બીજું બધું ભૂલી જવું જોઈએ. અને સમય પણ એવો રાખવો જોઈએ જ્યારે આપણે શાંતિથી આસન પર બેસી શકીએ. ઘણા માણસો સમય એવો રાખે છે એ બહારના માણસો મળવા આવતા જ વખત જ એવો રાખે. ઘણા માણસો માળા લઈને રસોડા આગળ બેસે, પછી નજર અંદર કર્યા જ કરે, વઘાર કેટલો થયો તેલનો, શું થયું, મોંઘું છે, ખબર નથી, આમ વાતો કર્યા કરે, વળી પાછા માળા ફેરવે, એમાં મન એકાગ્ર કેવી રીતે. એટલે શાસ્ત્રોએ બ્રાહ્મ મુહૂર્તમાં બેસવાનું કહ્યું, સવારે બેસવું, 4 વાગે 5 વાગે ટેલિફોન પણ આવશે નહીં, કોઈ મળવા પણ આવશે નહીં, આપણે કોઈને મળવા જવાનું પણ એ વખતે નથી હોતું, કોઈ બહારનું કામ હોતું નથી તે વખતે બ્રાહ્મ મુહૂર્તમાં. એટલે આપણું મન સહેલાઈથી એકાગ્ર થઈ જાય. અને રાત્રે સૂતા પહેલા અથવા સંધ્યાકાળ સૂર્યાસ્તનો સમય થાય તે વખતે આપણે આસન પર બેસીને બીજી વાર વળી પાછું ધ્યાન અથવા જપનું જે કાર્ય આપણે ઉપાડ્યું હોય તે કાર્ય આપણે ચાલુ કરી દેવું જોઈએ. મનને એક જ વ્યવસાયની અંદર રોકેલું રાખો, ભગવાન નામની અંદર, ભગવાનના ધ્યાનની અંદર. નામનો વેપાર કરીએ અમે, નામનો વેપાર, એક એવા નામનો વેપારજી. નામનો વેપાર કરીએ અમે, નામનો વેપાર, એક એવા નામનો વેપારજી. તોડી દીધા મોહ જાળા જન્મીને સંસારજી, તોડી દીધા મોહ જાળા જન્મીને સંસારજી. વિષયનો રસ મૂકી દીધો, વિષયનો રસ
મૂકી દીધો, માનીને અંગાર કરીએ અમે નામનો વેપાર જી, નામનો વેપાર, એક એવા નામનો વેપાર કરીએ અમે નામનો વેપાર જી. કાળા ધોળા મોટા નાના મૂક્યા છે વેપાર જી, કાળા ધોળા મોટા નાના મૂક્યા છે વેપારજી. એક પ્રભુની પ્રીત બાંધી, એક પ્રભુની તોડ્યા સૌ વેવાર કરીએ અમે નામનો વેપારજી, નામનો વેપાર, એક એવા નામનો વેપાર કરીએ અમે નામનો વેપારજી. સ્વર્ગ સમાયું વૈકુંઠ વ્યાપ્યું નામને વેપારજી, સ્વર્ગ સમાયું વૈકુંઠ વ્યાપ્યું નામને વેપાર, મુક્તિ અમને છે મળી, મુક્તિ અમને છે મળી, પેલા નામની રસધાર કરીએ અમે નામનો વેપાર જી, નામનો વેપાર, એક એવા નામનો વેપાર કરીએ અમે નામનો વેપાર જી. શાંતિ સુખની છોડ ઉડે વરસે અમૃત ધારજી, શાંતિ સુખની છોડ ઉડે વરસે અમૃત ધારજી. રોમ રોમ બને રસે જા, રોમ રોમ બને, નામી માય કતાર કરીએ અમે નામનો વેપારજી, નામનો વેપાર, એક એવા નામનો વેપાર કરીએ અમે નામનો વેપારજી. નામ અધારે નચિંત બેઠા મૂકી અમે જંજાળજી, નામ અધારે નચિંત બેઠા મૂકી અમે જંજાળજી. પાગલ બનતા પ્રભુ અમારે, પાગલ બનતા કરિયા અમને પાર કરીએ અમે નામનો વેપારજી, નામનો વેપાર, એક એવા નામનો વેપાર કરીએ અમે નામનો વેપારજી, નામનો વેપારજી. ધ્યાન કરવાને માટે ભગવાન જે શ્લોકો કહી રહ્યા છે તે શ્લોકોમાં ધ્યાનની પ્રક્રિયા, આસન પર બેઠા તો ખરા, આસન કેવું જોઈએ એ પણ જાણી લીધું, મન કેવું હોવું જોઈએ તે પણ જાણી લીધું, જે સ્થાન વિશેષમાં ધ્યાન કરવા બેસીશું તે સ્થાન વિશેષ કેવું પવિત્ર હોય તે પણ જાણી લીધું. ભગવાન હવે એમ કહેવા માંગે છે કે ધ્યાન કરવું કેવી રીતે, નામ જપ સાથે પણ ધ્યાન થાય, નામ જપ સિવાય પણ ધ્યાન થાય, બંને રીતનું ધ્યાન છે. આવતીકાલે તેની ચર્ચા આપણે કરીશું કે ધ્યાનનો આરંભ કેવી રીતે થાય, આશ્રમ પર બેઠા પછી શું કરવું મનને એકાગ્ર કરવાને માટે, આવતીકાલે તેની ચર્ચા આપણે કરીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ દેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ ગોવિંદ, ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ હરે
मुरारे हे नाथ नारा वासुदेव हे नाथ नारा व गोपाल गोपाल हरे मुरारे गोपाल गोपाल हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण देव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्रा पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् मंगलं भगवान् विष्णु मंगलं गरुडद्वय मंगलं पुण्डरीकाक्षो मंगलायतनो हरिः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम शांति शांति शांति।